નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ટેપાના અમલમાં આવ્યા પછી દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે બંને પક્ષોના ભાગીદારોએ ટેપા હેઠળ 100 અબજ અમેરિકન ડોલરના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પરિણામે ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
એફટા કન્ટ્રીઝ સે ભારતમાં અગલે 15 વર્ષો મેં 100 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઓર 1 મિલિયન જોબ્સ ક્રિએટ કરને કા લક્ષ્ય હૈ. યે એમ્બિશિયસ ટાર્ગેટ હૈ લેકિન અચીવેબલ હૈ. ઓર ભારતમાં આપકે ઇન્વેસ્ટમેન્ટ કો આઉટકમ્સ મેં બદલના મેં આપકો વિશ્વાસ સે કહેતા હું યે હમારી ગારંટી હૈ.
પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝિશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ, વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જામાં ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો. આ સમિટમાં 50થી વધુ કંપનીઓના સીઈઓ અને નોર્વેજિયન અને ભારતીય વ્યાપાર અને સંશોધન સમુદાયોના 250થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી. 5 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી 2 દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્જિયો મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ગઈકાલે છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહે બસ્તર જિલ્લાના નેતાનાર ગામમાં એક જાહેર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંભળીએ એક અહેવાલ.
केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि पिछले 6 दशकों के दौरान नक्सलवाद के कारण बस्तर को बड़े पैमाने पर जो आर्थिक, सामाजिक और सांस्कृतिक नुकसान हुआ है उसकी भरपाई प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अगले 5 वर्षों में करेगी. उन्होंने कहा कि अगले 1.5 वर्षों के दौरान बस्तर में स्थापित सुरक्षा बलों के करीब 200 कैंपों में से 70 कैंपों को जन सेवा केंद्रों में बदलकर उन्हें आदिवासी कल्याण का केंद्र बनाया जाएगा. इन सेवा केंद्रों में बैंकिंग, आधार, राशन कार्ड, कौशल प्रशिक्षण सहित केंद्र और राज्य सरकार की सभी योजनाओं से संबंधित सुविधाएं उपलब्ध कराई जाएंगी. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવનું પ્રતીક ગણાવ્યું. ગઈકાલે હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત પહેલા પરમાણુ હુમલો નહીંની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં અને કોઈપણ વિરોધીઓના દુઃસાહસનો યોગ્ય જવાબ આપવા તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ માત્ર તકનીકી પ્રગતિ જ નહીં પરંતુ નવા ભારતની ઓળખ પણ દર્શાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ કાર્યવાહી કોલકાતા હાઈકોર્ટના આદેશ અને સીબીઆઈ તપાસને અનુસરીને કરવામાં આવી છે. સંદીપ ઘોષ પર મેડિકલ કોલેજમાં ખરીદી સંબંધિત નાણાકીય ગેરરીતિઓનો પણ આરોપ છે. આ કેસમાં અન્ય 3 સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધનિવારી ખાતે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રકમાં સૌથી વધુ લોકો સવાર હતા. ઘાયલોને કાસા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દેશમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે આસામના તેજપુર અને દિબ્રુગઢને બીજા તબક્કામાં સમાવવાનો પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું હતું કે વોટર મેટ્રો સેવા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક જાહેર પરિવહન પ્રણાલી હશે. તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ફેરીનો ઉપયોગ કરશે, જે શહેરોમાં ટ્રાફિક ઘટાડશે અને જનતાને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની અપીલ પર ઈરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ વાટાઘાટો ચાલી રહી છે, જેના કારણે લશ્કરી હુમલો મુલતવી રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, સાઉદ અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ અસઉદ અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને મંગળવારના હુમલાને મુલતવી રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકા અને પશ્ચિમ એશિયાઈ દેશોનો સ્વીકાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કરાર ખાતરી કરશે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતું નથી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 હેઠળ વૈધાનિક આવશ્યકતાઓને અનુસાર આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ લોકસભા અધ્યક્ષ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી છે. IFR એ રોકાણના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલ વધારાનો બફર છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આજથી બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે પાછલા રવિવાર સુધી IFRમાં ઉપલબ્ધ રકમ વૈધાનિક અનામત, સામાન્ય અનામત અથવા નફા અને નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ચેન્નઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી. આજે સાંજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. નવ ગુજરાત સમય લખે છે, યુએસના પ્રતિબંધોની એસી તેસે ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, બેન્કોને કરકસર કરવાનો સરકારનો આદેશ. ગુજરાત સમાચાર લખે છે, દેશમાં કાળઝાળ ગરમી, યુપી 48 ડિગ્રીમાં શેકાયું.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.